તારીખ 18/8/1989 શ્રી સમયસર શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 342
અભેદ શુદ્ધ સ્વરૂપ એટલે શુદ્ધ પદ, સિદ્ધ પદ એને શુદ્ધ સ્વરૂપ કહે છે. તેની સિદ્ધિની એટલે પ્રાપ્તિની કોન્સન્ટ્રેશન વધારવું, જેનો અત્યંત અભાવ છે એનો અભાવ જ રાખવો. સદભાવ અંદર માં જ્ઞાન માં થવા દેવું, થઈ શકે છે. ગમે તેવા ઘોંઘાટમાં, ગમે તેવા અવાજમાં જે વિષય ઉપર એકાગ્ર થઈને હોય તે થઈ શકાય છે. પોતાની તૈયારી જોઈએ. શાંત સાધ્યે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, સાધ્ય એટલે સાધવા યોગ્ય, આશ્રય કરવા યોગ્યની વાત નથી. જે નિષ્કર્મ અવસ્થા, અવસ્થાની વાત છે, દ્રઢની વાત નથી. નિષ્કર્મ એટલે કર્મ રહી મોક્ષ, સિદ્ધ પદ, અભેદ શુદ્ધ સ્વરૂપ. આત્મા તે વાત પર્યાય નથી, પણ અહીંયા આત્માથી શુદ્ધ અવસ્થાને મોક્ષ અવસ્થાને જુદી લેતા નથી. તે કોઈ ગાથામાં પાયો નાખી દીધો છે. ચારિત્રને આત્મા જાણવો એટલે અહીંયા ખરીને કહે છે કે અભેદ પોતાથી પોતાના સ્વરૂપથી જે અભેદ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ પદ, શુદ્ધ પદ તેની સિદ્ધિ એટલે પ્રાપ્તિ. સિદ્ધિ એટલે અહીંયા પ્રાપ્તિ. તેની એ જ રીતે ઉપપત્તિ છે એટલે ઉત્પત્તિ છે, પ્રાપ્તિ છે. અને અન્યથા એટલે બીજા પ્રકારે અનુપપત્તિ છે એટલે પ્રાપ્તિ થતી નથી, પ્રથમ થતી નથી. એમ કરીને માર્ગને નિયત કર્યો, ચોક્કસ કર્યો. તારે પ્રયત્ન કરવો હોય તો, આ પુરુષાર્થ કરવો હોય તો, આ જ દિશામાં આ જ કાર્યનો પુરુષાર્થ કરવો, બીજા બીજા કાર્યનો પુરુષાર્થ ન કરવો. એમ કહે છે મુમુક્ષ જીવ પાસે શક્તિ મર્યાદિત છે. 200 રૂપિયાનો પગાર હોય, એ 200 રૂપિયાના બૂટ ખરીદે તો એક મહિનો સુધી પગાર બીજો આવે ત્યાં સુધી રોટલા 50 રૂપિયામાં ખાવા કેવી રીતે મળે, ને એમાં તબિયત બગડી હોય તો ઇન્જેક્શન ને દવા કેવી રીતે લાવે એને વિચાર કરવો પડે. શક્તિ અને સમય મર્યાદિત છે, તો એને યોગ્ય સ્થાનમાં એને ખર્ચવા, ગમે ત્યાં ન ખર્ચી નાખવા. બીજા લોકો આપણે પ્રશ્ન કરે છે કે ભાઈ તમારામાં ઉપવાસ કેમ કરતા નથી, એ તો કરે છે કોઈ કોઈ, પણ જે ત્યાં જે અરીસાઈ ચાલે છે એવું કેમ નથી, અમારા જેવું તમારા ત્યાં કેમ નથી પૂછે છે. તો પહેલાં તો એમ કહીએ છીએ કે ભાઈ કોઈ કોઈ કરે છે, પણ તમારા જેટલા પ્રમાણમાં ત્યાં નથી એનું કારણ બીજું છે અમારે ત્યાં. કે અમે એમ સમજીએ છીએ કે અત્યારે અમારે શું કરવું, અમારે સમય ને શક્તિ ક્યાં ખરચવા, ઉપવાસ કરવામાં ખર્ચવા, કે અમારી શક્તિને અમારે મોક્ષાર્થી થઈને સંયમ દર્શન પ્રાપ્ત કરવાની દિશામાં અમારી શક્તિનો ખર્ચ કરવો, ક્યાં કરવો. ઉપવાસ એ તપ છે, તપ એ મોક્ષ માર્ગમાં ચારિત્રનો પ્રકાર છે, અને એ ચારિત્ર મુનિ દશામાં પ્રગટ થાય. સંયમ દર્શન નથી એ પહેલા તો ચારિત્રનો વિચાર કરવાનો પણ પ્રશ્ન રહેતો નથી કે ચારિત્ર હોય કે ન હોય, થઈ શકે કે ન થઈ શકે, એ તો અહીંયા પ્રશ્ન જ અસ્થાને છે. તો એ સીધું ત્યાં પગથિયા ઈ પગથિયે પહોંચવા કોઈ માગે તો કોઈ પહોંચે છે એ પ્રશ્ન જ નથી. અને એ તો સ્પષ્ટીકરણ આ 10 દિવસમાં તપનો દિવસ આવે છે, ત્યારે તપનો દિવસ આવે છે. 10 લક્ષણમાં એક તપ લક્ષણ છે ધર્મનું, ત્યારે આપણે સ્પષ્ટીકરણ કરીએ છીએ કે જે મુક્તની ભૂમિકામાં કદાચ તેને ભાવ થાય, ઉપવાસ કરે તો એને તપ માનવું નહીં. એને તપ માને તો બુદ્ધિપૂર્વકનો ગ્રહિત મિથ્યા દર્શનનો પ્રસંગ ઉભો થઈ જાય. માને, મનાવે કે અનુમોદે, ત્રણેય એક જ વર્ગમાં લાગુ થઈ જાય, એક જ ક્લાસમાં તમે આવી જાય. કરનાર, કરાવનાર અને જેટલું આનંદના હોય તે બધા એ તો સ્પષ્ટીકરણ આપણે ત્યાં ગુરુદેવની કૃપાથી થાય છે. એટલે એમાં સાવધાન રહેવું, કર્યું હોય તો પણ સાવધાન રહેવું સમજમાં અને માન્યતામાં. પણ એટલું વિચારવા યોગ્ય છે કે આપણી શક્તિ અત્યારે મર્યાદિત છે, આપણો પુરુષાર્થ મર્યાદિત છે, આપણી સમજણ મર્યાદિત છે. ત્યારે એ મર્યાદિત શક્તિને યોગ્ય દિશામાં લગાડવી કે જેથી આપણે આપણા માર્ગમાં આગળ વધી શકીએ, આપણા સ્થાનમાં ટકી શકીએ અને આગળ વધી શકીએ. મિત્ર ગ્રહેશ મિથ્યાત્મા આવીને નીચે જાયેલા છે, એટલે આપણે ત્યાં એ પ્રકાર ઓછો છે અને આ કારણ છે, એની પાછળ આ સમજ છે. જોકે કેટલા આ જ રીતે સમજતા હશે એ ભગવાન જાણે, પણ ખરેખર વાત આમ છે. ગુરુદેવે જે સમજ આપી છે એ આવી ચોખ્ખી સ્પષ્ટ સમજ આપી છે. નહીં નહીં, સાવધાન થઈને કરવું એમ નથી, શક્તિ જ્યાં વાપરવી એનો નિર્ણય કરવો અને યોગ્ય સ્થાનમાં શક્તિ વાપરવી, અયોગ્ય સ્થાનમાં શક્તિ ન ખર્ચવી એમ વાપરવું, એમ સીધું કહેવું છે. બીજી રીતે એમ કહીએ તો એમને ઉપવાસ કરી નાખવા નહીં, એમ સીધી વાત છે. હું જરા ખરાબ લાગી જાય એટલે ખુલ્લું નથી કહેતા, ખરી વાત આ છે. તો કરવા એ વાત નથી આયા, યોગ્ય સ્થાનમાં જ શક્તિનો ખર્ચ કરવો એમ વાત છે. એ વાત આમ તો સુધી ગુરુદેવે જે કરી છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં તોડન મેળવી સાહેબે કરી છે. આ વાત તોડન મેળવી કરી છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં કે ભાઈ તારે શક્તિનો દુર્વ્યય અપવ્યય સાદો અવ્યો ખૂટો કરીશ નહીં, નહીં તો શક્તિ ત્યાં વપરાઈ જશે અને તારે સમ્યકની દિશામાં જે ખર્ચ કરવો છે એ તારે ભાઈ બેલેન્સ નહીં હોય, બધી શક્તિ ત્યાં વાપરી નાખી જશે, તને મુશ્કેલી થશે પાછળ છે. અને બહારમાં છે કે દવા લાવવી હોય ને સગા સંબંધીની મદદ માગે તો કંઈક 2 પૈસા આપે દેવું કરીને લીયાવે ઇન્જેક્શન, પણ અહીંયા નથી કાંઈ મળતું, કોઈ કોઈને આપી શકતું નથી આ શક્તિ. અહીંયા તો એ બિચારો રસ્તો ભૂલી જાય છે, માર્ગે ચડી જાય છે, ગરીબ નિષ્ઠાતમાં આવી જાય છે, એટલે એ તો નુકસાનીનો ધંધો છે. ઉપાધ લેવાની ચર્ચા ચાલી કે મોક્ષનું ધ્યેય બાંધવું જોઈએ, ક્યાંથી શરૂઆત કરવાની છે. ગુરુદેવે સિદ્ધાંત સૂત્ર આપ્યું, કઈ ફેરફાર ન કરવો, કોઈ આપણું એમાં દાપણ ચાલે એવું જ નથી. આ વાસ્તવિકતા છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. બાકી બીજી રીતે ઉત્પાદન શરૂઆત થતો જ નથી ને, માને તો કલ્પના છે. આમ છે મિત્રવળી એમ કે છે કે ભાઈ આ નિશ્ચય પદ આત્મા છે ને ક્યાંથી ઉપડો, નહીં મોક્ષાર્થી શબ્દ વાપર્યો છે આચાર્ય મહારાજે, એની પાછળ આવ્યું છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત થાય છે. અને આ બહુ અનુભવથી જેણે શરૂઆત કરી એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું છે, આ વિજ્ઞાન છે, વિજ્ઞાન વિજ્ઞાનની રીતે જ સફળ થાય છે, આગળ કરવા જાય તો બધું બગડે છે. જેમ શેરો વાડો કરવા જાય તો લોક પાણી ને સાકર ને એ બધો બગડે છે, નકામ જાય છે. એટલે એક જ પ્રકાર છે, નિશ્ચિત પ્રકાર છે, નિયત પ્રકાર છે, એમાં કઈ અડોળું ચાલતો નથી. તે વાતને વિશેષ સમજાવે છે. એ તો કઈ ઉત્પત્તિ આ રીતે છે, બીજી રીતે ઉત્પત્તિ નથી, અન્ય થાય છે બીજી રીતે. તે વાત વિશેષ સમજાવે છે. હવે આત્માને જાણવો એવી જે પહેલી વાત કરી, પછી શ્રદ્ધો એવી વાત કરી, બીજી દિન થવાની વાત કરી, એ ત્રણેયની વાતને, એ વાત એટલે તે વાત એટલે ત્રણેયની વાતને અહીંયા વિશેષ એટલે જરા સ્પષ્ટીકરણથી આચાર્ય મહારાજ સમજાવે છે, નિષ્કારણ કરુણા કરે છે આચાર્ય મહારાજ. અનુભવમાં જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો, સીધો પ્રયોગની વાત છે, વિકલ્પની વિચારણા નહીં, ચર્ચા નહીં, વાંચન નહીં, શ્રવણ નહીં, ત્યારે આત્માને અનુભવમાં આવતા શું વાત કીધી, વાંચવામાં આવતા, વિચારવામાં આવતા, સાંભળવામાં આવતા, ચતુર્જ્ઞાનનો અભ્યાસની આખી પ્રક્રિયા છે, બધી બાહ્ય પ્રક્રિયા છે. જેમ બીજાઓ બાહ્ય ક્રિયામાં હલવાના છે એની ટિપ્પણી કરવા કરતા પ્રયોગ વગરની વાંચનની શ્રવણની ચર્ચાની બાહ્ય ક્રિયામાં આપણે હલવાના હોય તો એ ભૂલ કરવા જેવી નથી. આ બહુ સાફ વાત છે. આ બાહ્ય ક્રિયા જ છે, થોડા હવામાં એને હકાઈ જશે. હવણી લઈને શાસ્ત્ર મૂક્યું, કલાક બરાબર સાંભળ્યું કે વાંચ્યું કે વિચાર્યું, જે કઈ કર્યું પણ પ્રયોગ કરવું નથી હો, ત્યાં સુધી બાહ્ય ક્રિયા છે. વિચારની બાહ્ય ક્રિયા છે, વિચારની બાહ્ય ક્રિયા છે. બીજા ભલે અંતર ક્રિયા એને કહેતા હોય, આ બાહ્ય ક્રિયા છે. અંદર ઉતરવું હોય તો પ્રયોગ સિવાય અંદર ઉતરી શકાતું નથી. એ પ્રયોગથી રોગ સંજ્ઞા છૂટે છે, પ્રયોગથી જ લોક સંજ્ઞા છૂટે છે, પ્રયોગથી જ અસત્સંગ અને કુસંગ છૂટે છે. આ ત્રણ કારણે જે અંદરમાં પરિણમના છે, પ્રતિબંધક કરી છે, એ ત્રણેય પ્રતિબંધક કારણો પ્રયોગથી છૂટે છે. બીજું કોઈ એનું સાધન નથી. એ પ્રયોગને આચાર્ય મહારાજે આ દાખલામાં સીધો જ એજન્ડા ઉપર લીધો છે. મોક્ષાર્થીના પ્રકરણનો વિસ્તાર નથી કર્યો, આ કારણ છે. મિત્ર, એ મોક્ષાર્થી માટે મહત્વનું પ્રકરણ છે, તો પણ અહીંયા વાતને સિદ્ધિ મૂકવી છે. કેમ કે આચાર્ય મહારાજ પાસે એટલો સમય નથી, એટલો સમય નથી કે એ પ્રકરણને કહેવા દે તો એનું પણ પુસ્તક થઈ જાય, એટલો બધો એ વિષય વિસ્તાર આવે છે. કેટલો સમય આચાર્ય મહારાજ પાસે નથી, વિકલ્પ જ થોડો આવે, થોડો વિકલ્પ આવે તો મુદ્દાની વાત કરી લે. કે તું મોક્ષાર્થી થયો હો, તારે પૂર્ણ સિદ્ધિ, કલંક વગરની દશા તારી થાય એવું જો ખરેખર તું અંતરથી ચાહતો હોય તો ભેદ જ્ઞાનના પ્રયોગે પડજે. ભેદ જ્ઞાનના પ્રયોગે પ્રથમથી જ ચડજે. ભલે પહેલા ઉપર ઉપરથી ભેદ જ્ઞાન થાય કે કરવું પડે, પણ ભેદ જ્ઞાનની પ્રક્રિયા કરજે. હવે જે આપણે પહેલા થોડો વિચાર કર્યો કે નિશ્ચય સુધી પદાર્થ નિશ્ચય સુધી પહોંચે તો પક્ષ અનાદિનો જે વ્યવહારનો છે એ પરિચયને નિશ્ચયને એના પક્ષમાં આવી સમ્યક સંયુક્તને અનુભવને પ્રાપ્ત કરે. તો એવા પદાર્થ નિશ્ચયના પ્રકરણમાં પણ વેદ જ્ઞાન સાધક છે, અથવા સીધું કહીએ તો વેદ જ્ઞાન થી નિર્ણય થાય, એ જ વેદ જ્ઞાન થી સ્વાનુભવ થાય, એ જ વેદ જ્ઞાન ચાલુ રહેતા ઉપર ઉપરના ગુણસ્થાનની ભૂમિદશા આદિ પ્રગટ થાય, અને એ જ વેદ જ્ઞાન થી સિદ્ધ દશા થાય. વેદ વિજ્ઞાન કહ સિદ્ધા સિદ્ધા વેદ જેટલા થયા તેને આ જ પ્રકાર છે. એમ કહીને કાર્યની રીત અથવા વિધિને અહીંયા ચોક્કસ કરી છે. તેથી વેદ જ્ઞાન કર સ્વરૂપ નિર્ણય કરવા માટે પણ શું વેદ જ્ઞાન કર, એ વેદ જ્ઞાન કેવી રીતે કરવું, એ પ્રયોગ કેવી રીતે કરવો, એનું એકદમ સાદી ભાષામાં સંક્ષેપમાં છતાં ચોખ્ખો ચોખ્ખું સ્પષ્ટ નિરૂપણ અહીંયા સંક્ષેપમાં આ લીટીની અંદર છે કે અનુભવમાં આવતા અનુભવને પકડીએ અનેક પર્યાય રૂપ ભેદભાવો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો. જો ભાઈ, સારા પરિણામમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભાવોની ઉત્પત્તિ છે કે જેનો તને અનુભવ થઈ રહ્યો છે, સારા પરિણામમાં એ ભાવો હોવાથી, તારા આત્માના પરિણામ સ્વરૂપે ભાવો હોવાથી તને એનો અનુભવ ન થાય એ બને નહીં. બીજા પદાર્થનો અનુભવ થાય કે ન થાય, કેમ કે એ ભિન્ન પદાર્થો છે, પણ આનો અનુભવ ન થાય એ વાત તો તને બહાનું કાઢવાની પણ કોઈ જગ્યા નથી. અવાજ દૂર થાય છે, નથી સંભળાતો કે આંખે દેખાતું નથી માટે નથી વિચારતો. પણ સારા પરિણામમાં જે ભાવો થાય છે એનો અનુભવ ન થાય એમ કેમ બને? એ અનુભવ થઈ રહ્યો છે, ચાલુ છે તને અનુભવ. તારું ધ્યાન બીજે હશે તો તને શું અનુભવ થયો છે, થઈ રહ્યો છે એનો કદાચ ખ્યાલ નહીં આવે. પણ એથી એમ નથી કે તને અનુભવ થતો નથી ને થઈ રહ્યો નથી, એમ નથી. લક્ષ્ય આપવાની જરૂર છે. આમાંથી શું નીકળે છે? જે કોઈ પરિણામો થઈ રહ્યા છે તે અનુભવમાં આવી રહ્યા છે, અને એ પ્રકારે અનુભવમાં આવી રહ્યા છે. આચાર્ય મહારાજ પોતાના અનુભવથી ધ્યાન ખેંચે છે તો બધા જાણે ભેળસેળ થઈ ગયા હોય, મિશ્રરૂપ થઈ ગયા હોય, ભરી ગયા હોય એમ અનુભવાય છે. બે ભાવમાં આપણે વિચાર કરી શકીએ કે એક જ્ઞાન એટલે જાણવું છે, બીજા અનેક પ્રકારના રાગ આદિ ભાવો કોઈ ને કોઈ ભાવો થઈ રહ્યા છે. ક્યારેક દ્વેષ હોય છે, ક્યારેક રાગ હોય છે, અને રાગના પેટા ભેદ છે ને દ્વેષના પેટા ભેદ છે. રતિ અરતિ વિગુપ્ત બધા અનેક પ્રકારના જે કસાયો છે એ રાગ અને દ્વેષના જ ભિન્ન ભિન્ન પ્રકારો છે. તો એ વિભાવો અને જ્ઞાન એ જાણે ભળી ગયા હોય એવો એક મિશ્રપણાના અનુભવ થાય છે. ફરિયાદ આ તો સ્થુલ અનુભવ અજ્ઞાન દશામાં જે થઈ રહ્યો છે, જે પ્રકાર ચાલી રહ્યો છે એને આચાર્ય મહારાજે દર્શાવ્યો. આવું તને થઈ રહ્યું છે અમને ખબર છે. હવે આવું થઈ રહ્યું તને થઈ રહ્યું હોવા છતાં પણ તારે શું કરવું અને કેવી રીતે કરવું છે એ આચાર્ય મહારાજ બહુ અનુભવ પદ્ધતિથી સુંદર રીતે આગળ આગળ કહે છે.